પૂજ્ય બિનશ્રી ચંપાબેનના સમયસરના કળશ 132 અનુસાર
એમાં સંવર અધિકાર મોટે ભાગે ભેદ જ્ઞાનની જ વાત આવી છે. કે ભેદ જ્ઞાનનું જોર મુક્ત છે, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા એમ આવે છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે. કારણ કે ભેદ જ્ઞાન જેટલું છે એ ગુણ પર્યાયનું ભેદ નથી હોતું, ભેદ જ્ઞાન વિભાવ સાથે હોય છે. વિભાવનું જોર ભેદ જ્ઞાન એની સાથે, વિભાવ પોતાનો સ્વભાવ નથી એટલે એની સાથે ભેદ જ્ઞાન હોય છે. જાણવાનું છે કે ગુણ ભેદ ને પર્યાય ભેદ ગુણ વસ્તુમાં નથી એને જાણવું છે. ગુણ ભેદ પર્યાય ભેદ એમાં હોતા નથી, આવે છે ખરા. ગુણ ભેદ પર્યાય ભેદ મૂળ વસ્તુમાં એ ભેદ વાસ્તવિક નથી અને એના લક્ષણ ભેદિત ભેદ છે, પર્યાય ભેદ. એનામાં મૂળ વિભાવ સાથે નું ભેદ એટલે ભેદ જ્ઞાન નો અભ્યાસ કરતા કરતા જાણવામાં હોય કે એક આશ્મૂર તો આત્મા નથી, આત્મા તો અખંડ છે. એટલે એના પર ગુણ ભેદ પર તેનું જ્ઞાન છે, દર્શન છે, ચાલુ છે. એવા ભેદો મૂળ વસ્તુમાં અખંડમાં નથી પણ એમાં ગુણો છે ખરા, પર્યાય છે ખરી. પણ ભેદ આત્મામાં મૂળ વસ્તુમાં એવા ભેદ નથી. ભેદ જ્ઞાન નો અભ્યાસ કરતા કરતા શુદ્ધ આત્મા ની ઉપલબ્ધિ થાય છે. એ અભ્યાસ ક્યાં સુધી થાય કે સંવર પૂરો થાય ત્યાં સુધી. શુદ્ધ આત્મા ની ઉપલબ્ધિ થાય છે રાગ નો વિલય થઈ, કર્મ રાગ નો વિલય થયો ને કર્મ તૂટી ગયા, કર્મ નો સંવર થઈ ગયો. કર્મ ગયા એટલે પછી સંસાર ગયો, આ એનો ક્રમ છે. આખો ક્રમ છે એનો મૂળ માર્ગ જ આચાર્ય દેવ બતાવે છે. પણ એને અભ્યાસ કરવા માટેના આ બધાના પ્રયત્નો પહેલાના હોય છે. એની જિજ્ઞાસા, મહિમા, એ બધું એના તત્વ વિચારો, એની લક્ષી વારંવાર એનો યાદ કરવો, એનો અભ્યાસ કરવો, એ પણ યથાર્થ પ્રગટ થવા માટે મૂળ વસ્તુ તો એ છે. એનો અભ્યાસ કરતા કરતા મૂળ સમ્યક દર્શન પ્રગટ થાય, એમાં દીનતા પ્રગટ થાય. દ્રવ્ય દ્રષ્ટિના બળે કયો કે ભેદ જ્ઞાન ના અભ્યાસ કયો, એ બધું એકમાં સમય જાય છે. દ્રવ્ય દ્રષ્ટિનો બળ કયો, ભેદ જ્ઞાન નો અભ્યાસ કર્યો, દ્રવ્ય દ્રષ્ટિ સાથે જ્ઞાન ભેગું હોય છે, એની સાથે લીનતા નું બળ વધે છે. બધું એમ કરતા કરતા ચારિત્ર દશા પણ એમાં જ આવે છે, કેવળ જ્ઞાન પણ એમાં જ આવે છે. એ મૂળ માર્ગ જ આ છે. એનાથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ થતા જ્ઞાન પોતે પોતામાં નિશ્ચળ થાય છે, અચળ થાય છે. જ્ઞાન એવું નિશ્ચળ ને અચળ થાય છે કે એવી નિશ્ચળતાને પ્રગટ કરે છે, જ્ઞાન ઉદય પામે છે. આ બાજુનો રાગ વિલય છે, આ બાજુ જ્ઞાન ઉદય થાય. પેલા આંશિક સમ્યક દર્શન થાય, પછી મુનિ દશાની લીનતા થાય, ને છઠ્ઠી સાતમી ગુણસ્તાને જોડતા જોડતા કેવળ જ્ઞાન પણ એમાં જ થાય. જ્ઞાન નિશ્ચળ થયું અને પછી પરમ સંતોષને ધારણ કરે છે. આત્મામાં કોઈ અતિન્દ્રિય આનંદ નું પ્રગટતા થાય છે. સંતોષ એને બહારની બહાર જવાની ઈચ્છા તૂટી જાય, પોતે પોતામાં સંતોષ અને તૃપ્તિ પામે છે. આમાં સદા પ્રતિવંત બના, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત તુજને સુખ હો ઉત્તમ થશે. એમાં જ સુખ, એમાં જ તૃપ્તિ, એમાં જ પ્રીતિ કરે. આમાં સદા પ્રતિવંત બના, આમાં સદા સંતુષ્ટ, સંતોષ પણ એમાં જ થાય. પણ એ સંતોષ પામી જ જાય છે. આચાર્યદેવ ઉપદેશ આપે છે કે એમાં સંતોષ પામ તૃપ્તિ કર, એ જેટલું આ જ્ઞાન છે એમાં જ તું સંતોષ કર, એમાં જ તું તૃપ્તિ કર, એમાં જ આનંદ માને, એમાં પણ એને તૃપ્તિ થઈ જાય. સાચા જ્ઞાન ને ગ્રહણ કરે છે, સાચા જ્ઞાયક ને ગ્રહણ કરે એને તૃપ્તિ પણ એમાં થાય છે ને આનંદ પણ એમાં. જ્ઞાન ને ગ્રહણ કરીને એમાં જ્યાં લીન થઈ ગયો, વિકલ્પ તૂટી ગયો, એમાં એને સંતોષ ને આનંદ એમાં જ થાય, એમાં એ વિશ્રામ પામે છે. એમાં નિશ્ચય થઈને જ્ઞાન ઉદય પામે છે અને સંતોષ ને અતિન્દ્રિય આનંદ ને પ્રગટતા થાય, અનુપમ આનંદ પ્રગટ થાય. એ જ્ઞાન કેવું છે કે જ્ઞાન મલિનતા વગરનું છે. રાગ ની મલિનતા એમાંથી તૂટી ગઈ એટલે એકદમ નિર્મળ છે. અને એક છે જે ભેદ ભેદ કેવળ જ્ઞાન સુધી લઈ લીધો છે, શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એક છે જ્ઞાન એમાં ભેદ ભેદ થતો તો એક જ્ઞાય છે બીજા જ્ઞાય એમ ભેદ 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 પણ તૂટીને એક એક પણ પ્રગટ કર્યું છે જ્ઞાન. જ્ઞાન પોતે પોતાના સ્વરૂપમાં રહીને પર પ્રકાશક જાણનારું એવું જ્ઞાન પ્રગટ થાય. એ જ્ઞાન નો પછી નાશ નથી, તો શાશ્વત જે પ્રગટ થયું છે. દ્રવ્ય તો શાશ્વત છે પણ એનું જ્ઞાન પણ જે પ્રગટ થયું તે શાશ્વત રહી જાય છે જેવું છે. એ જ્ઞાન કઈ ક્ષોભસમ જેવું જ્ઞાન નથી. જ્ઞાન ને જે દ્રવ્ય પર દ્રષ્ટિ થઈને એક પણ જે પ્રગટ થયું એ જ્ઞાન પોતે પોતાને જાણવી અંશે પ્રગટ થયું. પણ આ તો પછી એમાં લીનતા વધતા વધતા એની ભૂમિકા વધતા વધતા કેવળ જ્ઞાન પ્રગટ થાય. જ્ઞાન પૂર્ણ નિર્મળતાને પ્રાપ્ત કરે છે. ક્ષયોપમ જ્ઞાન તો ક્ષણે ક્ષણે બદલનારનું અને કર્માયેલું જ્ઞાન. આ જ્ઞાન એવું નથી, આ જ્ઞાન તો સ્થાયી જ્ઞાન છે, પછી બદલતું નથી, એમાં ભેદ પડતો નથી. ક્ષયોપમ જ્ઞાન તો ક્રમે ક્રમે જાણનારું છે, એક જાણીએ પછી બીજું જાણીએ પછી ત્રીજું જાણે એમ ક્રમે ક્રમે જ્ઞેયોને જાણે છે. એક જ્ઞેય ઉપર ઉપયોગ હોય પછી બીજા જ્ઞેય ઉપર ઉપયોગ જાય, ત્રીજા જ્ઞેય ઉપર ઉપયોગ જાય, એટલે ક્રમે ક્રમે જાણે છે. અને એ જે પેલા જાણેલું હોય એને ઢીલું પડીને બીજું જાણે છે, પછી ત્રીજું જાણે છે. એક તરફનો જે જાણનારો ઉપયોગ ગઈને પછી ઉત્પાદ એમ થયા કરે છે. એટલે એ જ્ઞાન એને કઈ એવું એક સળંગ ટકતું નથી. એવી રીતે ક્ષયોપમ જ્ઞાન તો એ બદલનારું જ્ઞાન છે, ભેદ વાળું જ્ઞાન છે, એમાં ભેદ પડે છે. ક્ષયોપમ જ્ઞાન એ વારંવાર વારંવાર યાદ કરી કરી ક્ષયોપમ જ્ઞાન ભેદ. એ ક્ષયોપમ જ્ઞાન તો એટલું સ્મરણ કરે ત્યારે એને એ ક્ષયોપમ જ્ઞાન એક સરખું રહેતું નથી. જે પ્રત્યક્ષ જ્ઞાન છે તો એક સરખું જ રહે છે. એને કઈ વારંવાર ફેરવવું પડે કે એને એક જ્ઞાન થી બીજા ઉપયોગી જાય તો ઓલું જ્ઞાન જે જાણ્યું તેનું એ જેને વ્યય થાય, એ પર્યાય નો વ્યય થાય, બીજી પર્યાય ઉત્પન્ન થાય. જ્ઞાનમાં જાણેલું તો એને ક્ષયોપમમાં વ્યય છે પણ એ ક્રમે ક્રમે છે તે કઈ એક સરખું રહેતું નથી. એક ગૌણ થાય ને એક મુખ્ય થાય, ગૌણ ને મુખ્ય એવું જ કરે છે. બાકી આમ કેવળ જ્ઞાન છે તો એક સરખું એક રૂપ રહેશે, ઓલું તો ભેદ 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 કર્યા. ક્ષયોપમ જ્ઞાન આચાર્યદેવ કહે છે ને ક્રમે જાણનારું વિષમ છે, એક સરખું રહેતું નથી, એમાં આકુળતા છે, રાગ મિશ્રિત છે. આકુળતા છે રાગ મિશ્રિત જ્ઞાન, ઓલું તો વિતરાગી જ્ઞાન, એમાં આકુળતા નથી. કોઈ જાતને સહજ જાણે છે કેવળ જ્ઞાન શાશ્વત રહેનાર એક સાથે જે પ્રગટ થયું તે છે. એક સાથે બધું જાણી લે છે, ખાલી લોકા લોકનું જ્ઞાન એક સાથે થાય. પોતાનું સ્વ પોતાના ગુણ પર્યાયનું જ્ઞાન એક સાથે, દ્રવ ગુણ પર્યાય પોતાના ને બીજાના એક સાથે જ્ઞાન થાય. એમાં એક જ્ઞાયથી બીજા જ્ઞાય ઉપર જાય પછી ઓલું ઉપયોગ બીજે જાય, ઓલું ગૌણ થાય ઓલું જાણે એવું નથી. એક સરખું લોકા લોક સ્વ પર પ્રકાશ એક સાથે બધું જાણે છે એવું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આ સંવર, આ સંવરની દશા મુક્તિનો માર્ગ એનું કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યાં સુધી માર્ગ એક જ છે, વિતરાગ દશા થાય છે. અંતર આનંદનો અતિન્દ્રિય આનંદ પૂર્ણ પ્રગટ કરે છે અને જ્ઞાન પણ પૂર્ણ પ્રગટ થાય છે. એવું જ્ઞાન કોઈ અચિંત્ય જ્ઞાન ને એવું નિર્મળ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય છે. જે જ્ઞાન ચૈતન્ય વિતરાગ દશામાં જ પ્રગટ થાય, બીજું ક્યાંય પ્રગટ નથી થતું. સ્વ પર પ્રકાશ જ્ઞાન એ જ્ઞાન બહાર જોવા નથી જતું, એ જ્ઞાન નેયોથી એને ક્ષેત્ર એના ક્ષેત્રમાં જતું નથી. દૂર રહીને પોતાના ક્ષેત્રમાં રહીને બધું જાણે એવો એનો સ્વભાવ છે. એવું કોઈ અલૌકિક જ્ઞાન અનુપમ જ્ઞાન આ સંવર થવાથી આવું જ્ઞાન પ્રગટ થાય. આ સાધક ની દશા સાધના કરતા કરતા પૂર્ણતા પ્રાપ્ત થતી. અનાદિકાળથી પરિભ્રમણ કર્યું ભેદ જ્ઞાન ના ભાવ, અને ભેદ જ્ઞાન નો અભ્યાસ કરવાથી એની સાધના કરતા 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 ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. આ સંવર અધિકારમાં આ કીધું આચાર્ય, મૂળ માર્ગ બતાવી દીધો છે આચાર્ય. બહાર નથી જાતે પણ બહાર નથી જાણ, એમાં આવી ગયું ભેગું, એને ઉપયોગ નથી મૂકવો પડતો, સહજ જાણે છે. એમ સીધું કેવાનો હું વાંધો છે, બધાને જાણે છે. નાની પર્યાય કોની છે? એ પર્યાય એની છે, બીજા કોઈની છે? પર્યાયમાં જણાવવા જણાય છે એ પર્યાય ગુણની જ પર્યાય છે, એ દ્રવ્યની જ પર્યાય છે. એ પર્યાયની જાણનારી દ્રવ્યની ગુણ એ બધા કઈ અત્યંત ભેદ નથી. જેમ પ્રકાશ અંતરનો ભેદ છે એવો એનો ભેદ નથી. તો એને જાણે છે, એનું વેદન એમાં જ રહેલું છે, ચૈતન્યમાં જ. આ બધું જણાનો જણાય છે એનું વેદન એ ચૈતન્ય દ્રવ્યથી જુદું નથી. લોકાલોકને પ્રકાશનારૂપ જ્ઞાન પ્રગટ થાય, ઈ દ્રવ્યથી એનું વેદન જુદું, જ્ઞાન થી એનું વેદન જુદું, પર્યાય થી એનું વેદન જુદું, એવું નથી. તો બધું એક જ જાણે જાણે છે. તો ભેદ જ્ઞાન શરૂ થાય ત્યાંથી આવી ગયું. આ જાણે છે નથી જાણતો એ વાતમાં કે મુક્તિનો માર્ગ એમાં આવેલો છે. એટલે દ્રવ્યનું સ્વરૂપ કેવું છે એ જાણવાની વાત છે. જાણવાની બધા બધી અપેક્ષાઓ જાણવી જોઈએ. ગુરુદેવ કરતા બધી અપેક્ષાઓ, જે અપેક્ષા આવે એને બરાબર ગુરુદેવ વિસ્તારથી કહે ચાલે છે, ચાલતી હોય ચાલે
છે.
વખતમાં એટલે આ બધા જે ખેતી વાડી આ બધું જે એ બધું વિલય પામ્યું હોય છે જુગળિયાના કાળમાં. એટલે ઓલા કુલકરો પ્રવૃત્તિને કઈક ચાલુ કરે છે, એવું કઈક આવે છે પુરાણ. એને અવધિજ્ઞાન થી જોવે છે કે આ પ્રવૃત્તિ મહાવિદ્ય ક્ષેત્ર જેવી પ્રવૃત્તિ, પછી તો ભગવાન નો જન્મ થાય એટલે તો બધી પ્રવૃત્તિઓ અહીં ચાલુ થઈ જાય છે. પણ કુલકર ને એવી કઈક વાત આવે છે, મારો ખ્યાલ મળી રહી છે. ભગવાન કેવળ જ્ઞાન પામે છે, પછી એમાં ગણધરો જીલે છે, મુનિઓ આચાર્યો બધું જે પરંપરા ચાલી આવે છે એમાં જે બધા આચાર્યો જે શાસ્ત્ર ની રચનાઓ કરે છે એ રચના કઈ કલ્પિત થોડી હોતી હશે. એ રચનામાં આ કાળ ભેદ ને લઈને જે તેરા પંથ વીસ પંથ ભેદ પડ્યા, વીસ પંથીઓ કઈક વધારે જાતની વિધિ નાખી દીધી હોય, પણ મૂળ જે તેરા પંથો એમાં બધામાં કઈ કઈ કલ્પિત થોડું હશે. મુકુંદ આચાર્ય દેવના જે શાસ્ત્રો ચાલ્યા આવે છે એ જે ભેદના ને મુક્તિના માર્ગ જે ચાલ્યો આવે છે એ જેમ યથાર્થ છે, જેમાં દ્રવ્યગુણ પર્યાયની વાત યથાર્થ છે, એમ આચાર્ય દેવ આ જે જીનેન્દ્ર ભગવાનની વાતો કરે અને એ બધી ત્રિલોક પનત્વની જે વાતો આવે એ બધી કલ્પિત છે. જે આ ત્રિલોક પણ કે આ ઉર્ધ્વમાં આમ છે, મધ્યમાં આમ છે, એમ છે. તો પ્રતિમાઓ શાશ્વત રતનના તો આખા લોકની અંદર બધી છે. તો જે કર્મભૂમિ છે એમાં તો બધા સ્થાપિત કરે છે પ્રતિમાઓ. પ્રતિમાઓ સ્થાપિત કરે તો એની વિધિ શું હોય છે? એ વિધિ જે આચાર્યો લખી છે જે પરંપરા ચાલતી હોય એમ જ લખે કે બીજું કઈ લખતા હશે? એમાં કાંઈક ફેરફારો આવે આમ કારણ લઈને, બાકી એનું મૂળ હોય કઈ એમાં ફેરફારો એ કઈ ખોટું થોડું આપવું છે. જયારે વાણી છૂટી ત્યારે આ બધા જે માર્ગ ચાલુ થઈ ગયા એ માર્ગ નો તો કેવળ જ્ઞાન કોઈને થતું નહીં. મુનિ દશા નહોતી, કાંઈ નહોતું, એ ભગવાનની વાણીને છૂટી તે બધું ચાલુ થઈ ગયું. એમ બધા કરણાનો યોગ, ચરણાનો યોગ, દ્રવ્યનો યોગ બધું ચાલુ થઈ ગયું. એમાં ભગવાનની જે બધી વિધિ હોય બધી એમાં આવી જાય. પ્રતિષ્ઠાઓની વિધિ એ કઈ બાકી રહેતી, અગિયાર અંગની ચૌથપુરોના જ્ઞાનમાં બધું આવી જાય. તો એ પરંપરા શાસ્ત્રોની જે ચાલી આવે છે એ કઈ શાસ્ત્રોની પરંપરા, જેમાં ધવળમાં કરણાનો યોગનું બધું આવે છે, કલ્પિત આવે છે કે આની સત્તા આટલીને ઉદય આટલો ને ઉદીર્ણ આવીને સ્થિતિ બંધ આટલો ને એ કલ્પના કરતા આવડે કોને પણ એ બધું એમને એમ ચાલ્યું આવે. તો પ્રતિષ્ઠાની વિધિ કલ્પિત છે એમ કેમ માની શકાય? આચાર્ય વસુબિંદુ જે પ્રતિષ્ઠા પાછી આચાર્ય હતા, એ આચાર્યને એવું લખવાનું શું પ્રયોજન હતું? એ તો બધું છોડીને બેઠા છે, વનમાં એકલા બધા છોડીને બેઠા, એમને એવું પ્રતિષ્ઠા પાઠ રચવાનું શું કારણ હતું? અને એ વિકલ્પ એવો કે રહીશું તો એમાં એને કઈ અવકલ્પિત રચવાનું શું કારણ હતું? પછી સ્થાપના નિક્ષેપમાં ભગવાનના પ્રતિમાઓ આવે છે, તો સ્થાપના નિક્ષેપની અંદર તદાકાર આદર અતદાકાર બધું આવે છે. હવે એવું તો કોઈ અત્યારે ખાસ છે નહીં, આ તો આપણે જેવા ભગવાનની મુદ્રા હોય એવી રીતે સ્થાપિત છે. હવે સ્થાપના નિક્ષેપમાં બધું આવી જાય, માતા પિતાની સ્થાપના, સ્થાપના બધું સ્થાપના જ છે, સ્થાપના નિક્ષેપ એ બધું થાય છે. એમાં અમુક પ્રકારે વિધિની મર્યાદાઓ હોય છે, કે માતા પિતા કોને સ્થાપવાની, કેવી લાયકાત વાળાને સ્થાપવાની, કેમ સ્થાપવાની, એ બધી મર્યાદા હોય છે. પણ એ બધું સ્થાપના નિક્ષેપ બધું કલ્પિત થોડું વખત હોય છે. ધર્મની ને મહાવિદેક્ષણ ધર્મનો માર્ગ કઈ જુદો છોડે, આ તો એક કાળ દોષને લઈને બધાના હૃદય જુદા, મોની દશામાં કઈક માની લીધું ને, ક્રિયામાં માની લીધું ને, આ માની લીધું, બધા વાડાઓ થઈ ગયા બધા ખોટો. પણ જે મૂળ જે સાચું આવેલું આવે છે, એ સાચામાં કઈ ફેર ન હોય, જે મૂળ આચાર્ય હોય એ બધું પોતે પરીક્ષા કરી લે, કોણ આચાર્ય લખનાર છે, પુરુષ પ્રમાણ વચન પ્રમાણ, કોણ કોને આ શાસ્ત્ર રચ્યા છે એ જોઈએ છે. પ્રતિમાઓ ને બધું હતું તે આ બધા જોને દુકાળ પડ્યા, બધા સહન કરવાની શક્તિ ઓછી થઈ ગઈ, દુકાળ પડ્યા તો આ બધા માર્ગ જુદા નીકળી પડ્યા, બધા સહન કરવાની શક્તિ ઓછી થઈ ગઈ. એટલે મુનિ પણ આવું હોય જ નહીં, લુગડા પહેરી લે, આ બધા શ્વેતાંબર એવું પહેરે કે આવું મુનિ નો માર્ગ દિગંબર માર્ગ બહુ કષ્ટ પડવા મળ્યા, દુકાળ પડ્યા લઈને લુગડા પહેરી દે, કે આ મુનિ પણ આવું હોય એમ પણ નથી. ઓલા બધા રાજ આવ્યા મુસલમાની તો કઈ પ્રતિમા જ હોય નહીં, આ બધું પ્રતિમા જ હાચવા કેવી રીતે બધી મુશ્કેલીઓ પડે, માટે મંદિર જ ન રાખે, પ્રતિમા જ ન હોય, એક વાડો એવો નીકળી પડ્યો એવું. એમાં પ્રતિમાની સ્થાપના કરતા કરતા અમુક વિધિ એની મર્યાદા હોય, બહુ ભાવથી માતા પિતા કેવા હો, એ બધી ભક્તિ ભાવ કેવા હો, એ એક વાર પડ્યું જોયું ને કઈક બીજું થઈ ગયું તો પછી એમ થઈ જાય કે આ સ્થાપના જ નહીં હોય, એવું થઈ જાય છે. આ પ્રધાનતા ગૌણ થઈ જાય અને માત્ર એક ક્રિયા અને દેખાવ ને જેને આપણે રમકડા જેવું કરી છે એવું લાગવા માંડ્યું, એટલે લઈને કે આ બધું પ્રતિષ્ઠા આ બધા પંચકલ્યાણિક આવા છે એને માથું નાખ્યું. પણ ભાવ તમે ગૌણ કર્યા પછી તો એ બધું એવું જ લાગે ને, તમે ભાવને ગૌણ કરો ને સાક્ષાત દેખે એને સાક્ષાત લાગે, એને પ્રતિમા જે દિન પ્રતિમા લાગે, જે એવી દ્રષ્ટિએ ન જોવે તો કાલ હવારે એમ કહેશે કે આ સ્થાપના છે એ રામલીલા જેમ, તો પછી કહેશે કે આ પ્રતિમા જે એવા ભાવ નથી આવતા એમ કહેશે, ઓલા બધા કે છે એના જેવું થશે, એમાં કે આ પ્રતિમા જે તો આપણે સ્થાપીને આપણા મનથી એમાંથી આવતી જાય. પણ એ પંચકલ્યાણી નું કીધું એમ કાલ હવારે બીજું કહેવા માંડ્યું એવું થઈ જાય. પંચકલ્યાણી અંદર ભાવના સાક્ષાત જેવી ભાવના પોતાને આવે, એ પોતાને એવું થવું જોઈએ ને, એ બધું ભાવ પ્રધાન. એમાં લૌકિક નો વિચાર પોતાને કેમ આવે છે એમ ભાવના પ્રધાન થવું જોઈએ. અહીંયા આપણે ભાવના પ્રધાન, ભાવના પ્રધાન થવું જોઈએ, એવું કઈ ના કઈ રમત થોડી છે. આ બધા સ્થાનકો સ્થાપના નિક્ષેપ મંદિર જ ન હોય એમ કહે, આ તો બધા સાધકના સાધના કરનાર જે છે જીવો એની માટેના બધા સાધનો છે. જે સાધનારા હોય એને સાધનો ક્યાં ઉભા રહે, ભગવાન જીનેન્દ્ર દેવ સર્વોત્કૃષ્ટ એ વિચારતા ભગવાન હોય એનો યોગ મળવો મુશ્કેલ છે. તો પછી સાધના કરનારા પ્રતિમાજી સ્થાપીને પણ પોતાના ભાવને પ્રગટ કરે છે. અને શાસ્ત્રમાં પણ આવે છે જીન પ્રતિમા છે, કાલ અમારે કહી શકે જીન પ્રતિમા જીન સાચી તો બનાવતી જા શકી એમ કે એને તો કઈ એટલે છે. પછી ક્યાં ઊભું રહે છે અધ્યાત્મના ઓછા હોવાનું કારણ એ છે. અધ્યાત્મ એટલે અધ્યાત્મ ભેદ જ નથી હોતા, અધ્યાત્મ મૂળ અધ્યાત્મ નું અંદર અધ્યાત્મ લ્યો એના ભેદ હોતા નથી, વાણીમાં નથી ચાલતું ખરી વિચાર્યા. પછી એના ટૂંકા ભેદ પાડો તો એના ટૂંકા ભેદ માં દર્શન જ્ઞાન ચારિત્ર એટલું આવે કે શાસ્ત્ર માં આવે છે ને કે મભમ કે તું આત્મા સ્વસ્તિ એટલે કે તારું અવિનાશી કલ્યાણ થાવ, તો એ સમજી નહીં એટલે એવડા વ્યવહારમાં ઉભેલ એને સમજાવે છે તારું અવિનાશી કલ્યાણ થાવ એમ કે આત્મા શબ્દ સમજતો નથી. એકલું અધ્યાત્મ તો એ છે કે એમાં ભેદ જ ન પડે જે વાણીમાં નથી આવતો. પછી એનું એક વાણી કરે કે આત્મા તો એ નથી સમજતો. પછી તો વધારે કે શું કહ્યું ચારિત્રના ભેદ પડે એના પ્રયોજન ભૂત ભેદો તો અમુક જ અધ્યાત્મ ના હોય છે. હવે અમુક પ્રયોજનભૂત ભેદ પડે એને અમુક ટૂંકામાં સમજે એવા જીવો તૈયારી વાળા અમુક જ હોય છે એના ભેદો અમુક પડે પ્રયોજનભૂત ભેદ. પછીનો વિસ્તાર કરી અધ્યાત્મ સમજાવવા માટે એક જુદી વાત છે કે કુંકુંદાચાર્ય બધા શાસ્ત્રો પ્રાપ્ત નથી, તો એમણે કેટલા શાસ્ત્રો રચ્યા કે અધ્યાત્મ ઓછા છે આપણે કઈ એ તો બધા પ્રાપ્ત નથી, તો ઘણા શાસ્ત્રો હોય પણ એ પણ એના પ્રયોજન ભૂત ભેદો આમ મૂળ ન્યાયમાં લે તો એના ઓછા પડે દર્શન જ્ઞાન ચારિત્ર એમ કરી દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત થાય છે આત્મા આચાર્ય. પછી એના અમુક અમુક ભેદો એની સાધના નવ તત્વની ના ભેદ અભેદ અમુક એના અમુક જ ભેદ પડે વ્યવહારના ભેદ લે તો ઘણા પડે એટલે એના શાસ્ત્રો જાજા થાય. આ એક અપેક્ષા છે જો ઓલા અધ્યાત્મ નો એનો વિસ્તાર કરીને ઉપદેશ રીતે કે એના વિસ્તાર રૂપે જ હાજુ થઈ જાય પણ એના પ્રયોજનભૂત ભેદ લ્યો એના મૂળ મૂળ ભેદ લ્યો તો એના અધ્યાત્મ એક તો અધ્યાત્મ તો એવું હોય કે એને વચનમાં ન હોય વચનમાં આવે તો ટૂંકું આવે પછી એને જાજા ભેદો જેમ કરવા જાય એમ તો વ્યવહાર થઈ જાય એટલે અને વ્યવહારની રૂચિ વાળા જીવો એમના શાસ્ત્રો તો એવા હોય ને
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય.